આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય. પ્રધાનમંત્રીએ દાદરાનગર હવેલી, દીવ અને દમણના કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો. ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ જિલ્લા શહેરોના પ્રમુખ સાથે બેઠક કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારત ઉડ્ડયન ઇકોસિસ્ટમનું મજબૂત આધારસ્તંભ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે વધારાની 820 બસ સંચાલન કરાશે. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે લખનૌમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય છે અને તે માટે સરકાર લાભાર્થી સુધી પહોંચી રહી છે. સુરતમાં આજે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એક પણ લાભાર્થી લાભથી વંચિત ન રહે તે માટે સરકાર સંતૃપ્તિકરણનું અભિયાન અપનાવ્યું છે.
જબ સરકાર હી લાભાર્થી કે દરવાજે જા રહી હૈ તો ફિર કોઈ છૂટેગા કૈસે ઓર જબ કોઈ છૂટેગા નહીં તો કોઈ રૂઠેગા ભી નહીં ઓર જબ સોચ યે હો કે હમે સબ તક લાભ પહોંચાના હૈ તો ઠગને વાલે ભી દૂર ભાગ જાતે યહાં પ્રશાસન ને 2.25 લાખ સે અધિક નયે લાભાર્થીઓ કી પહેચાન કી અબ એસે સભી હમારે નયે પરિવારજનો કો ભી મુફ્ત રાશન મિલેગા.
આ પ્રસંગે શ્રી મોદીએ 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કર્યું હતું. વિકસિત ભારતના નિર્માણમાં પૌષ્ટિક ભોજનની ભૂમિકા મોટી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર સ્વચ્છતા પર વિશેષ ભાર આપી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા એક દાયકાથી તેમની સરકાર ગરીબ કલ્યાણ માટે મિશન મોડ પર કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારી વીમા યોજના વન નેશન વન રાશન કાર્ડથી ગરીબોને મોટો ફાયદો થયો છે. સુરતમાં શરૂ કરાયેલી આ પહેલ બીજા જિલ્લાઓ માટે ઉદાહરણરૂપ હોવાનું પણ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદરાનગર હવેલી, દીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો છે અને સંઘ પ્રદેશને સમાવેશી ધરાવતો આદર્શ પ્રદેશ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. સિલવાસામાં જાહેરસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ અનેક સામાજિક સુરક્ષા યોજનાઓમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા બદલ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટની પણ પ્રશંસા કરી.
ये कई योजनाओं में सैचुरेशन की स्थिति में पहुंच गए. अब हमारा प्रयास ये है कि स्मार्ट सिटीज मिशन, समग्र शिक्षा और पीएम मुद्रा जैसी योजनाओं में भी 100% सैचुरेशन हासिल करें.
શ્રી મોદીએ કહ્યું કે રેલવે અને રોડ નેટવર્કના વિકાસથી કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસનને વેગ મળ્યો છે. પ્રદેશમાં ચાલી રહેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ દેશના લોકપ્રિય પ્રવાસન આકર્ષણોમાંનું એક બની ગયું છે.
દુધનીમાં ઇકો રિસોર્ટ બનાવવાની કી તૈયારી હૈ. દીવમાં સમુદ્રી તટ પર કોસ્ટલ પ્રોમેનેડ બીચ ડેવલપમેન્ટ કા કામ ભી કિયા જા રહા હૈ ઓર અબ તો દીવ જિલ્લે મેં કેબલ કાર કા વિકાસ કિયા જા રહા હૈ. યે ભારત કા પહેલા એસા હવાઈ રોપવે હોગા જિસકે માધ્યમ સે અરબ સાગર કા શાનદાર વ્યૂ દેખને કો મિલેગા.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલવાસામાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ સિલવાસામાં 2,587 કરોડ રૂપિયાના 62 પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યું હતું, જેમાં વિવિધ ગામડાના રસ્તા, શાળાઓ, આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, પંચાયત અને વહીવટી ઇમારતો, આંગણવાડી કેન્દ્ર, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેઓએ રાજકીય બાબતો, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે અને જિલ્લા શહેરના પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી. રાહુલ ગાંધી સવારે 9:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. શ્રી ગાંધી આવતીકાલે સવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે પણ રાહુલ ગાંધી ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારત ઉડ્ડયન ઇકોસિસ્ટમનું મજબૂત આધારસ્તંભ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટના પ્રારંભે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે વૈશ્વિક પુરવઠા કડીમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો ગુજરાતમાં આકર્ષાય છે. આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ જણાવ્યું કે ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને પોલિસી ડ્રીવન ગવર્નન્સથી વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાત સુશાસન સૂચકાંકમાં દેશમાં પ્રથમ ક્રમે છે. અંદાજપત્રની ચોથા અને અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા શ્રી દેસાઈએ જણાવ્યું કે અંદાજપત્રમાં સૂચવેલ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવું એ જ અમારું મૂળ લક્ષ્ય છે. છેલ્લા દાયકામાં સરેરાશ 8.2% ઊંચા વિકાસ દર સાથે ગુજરાતની સતત અગ્રેસર છે. રાજ્યના મહેસૂલી અને મૂડી ખર્ચનો ગુણોત્તર દેશના તમામ મોટા રાજ્યમાં સૌથી ઓછો છે. વિધાનસભા ગૃહમાં સભ્યશ્રીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વતી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગત વર્ષ 2024માં રાજ્યમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાય ચૂકવવા માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ નિધિ SDRFમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને 1,333.62 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકારે SDRF હેઠળ 75% લેખે 5,852 કરોડ રૂપિયા તેમજ રાજ્ય સરકારે 25% લેખે 1,949 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. વિધાનસભા ગૃહમાં અરવલ્લી, સાબરકાંઠા અને છોટાઉદેપુર જિલ્લામાં જમીન રીસર્વેની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે જમીન રીસર્વેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે. શ્રી રાજપૂતે ઉમેર્યું કે રાજ્યના 33 જિલ્લામાં 272 તાલુકા 18,723 ગામ માટે રીસર્વેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું છે, જે પૈકી 18,046 ગામોને રીસર્વેની કામગીરી હેઠળ આવરી લેવાયા છે. શ્રી રાજપૂતે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં અરવલ્લી જિલ્લામાં રીસર્વે અંગેની 12,191 અરજી તથા સાબરકાંઠા જિલ્લામાં 22,226 અરજીનો નિકાલ કરાયો છે. જે અરજી પેન્ડિંગ છે તે ગામના ક્લસ્ટર બનાવી માઇક્રો પ્લાનિંગથી અરજીના નિકાલની કામગીરી પ્રગતિમાં છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા હોળી ધૂળેટીના તહેવારને વધારાની 820 બસ સંચાલન કરાશે. યાદીમાં જણાવ્યા અનુસાર તારીખ 9 માર્ચથી 13 માર્ચ દરમિયાન ડાકોર, દાહોદ, ગોધરા, ઝાલોદ, ફતેપુરા, બારીયા, છોટાઉદેપુર તરફના મુસાફરોના ધસારાને પહોંચી વળવા અમદાવાદ મધ્યસ્થ બસ સ્ટેશન, વકીલ સાહેબ બ્રિજ, બોપલ તેમજ ઓઢવ રિંગ રોડ પરથી વધારાની બસ દોડાવાશે. તો બીજી તરફ દ્વારકામાં ફૂલ ડોલ ઉત્સવ નિમિત્તે જામનગરથી વધારાની બસ દોડાવવામાં આવશે. 5 ડેપોની બસ દોડાવવામાં આવશે. 51થી વધુ મુસાફરના ગ્રુપ બુકિંગ પર નિયત વિસ્તારથી વતન મૂકવા સુધીની વ્યવસ્થા પણ કરાઈ છે. ભાવનગરમાં આગામી 9 માર્ચથી નમો સખી સંગમ મેળો યોજાશે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આ મેળામાં આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઓર્ગેનિક ફૂડ, હેન્ડલૂમ, બીડવર્ક, કલા કારીગરી, શૃંગાર અને ખાદ્ય ચીજ વસ્તુઓને પ્રદર્શિત કરાશે.
દેશભરમાં અત્યાર સુધી 1.25 કરોડ જેટલી લખપતિ દીદી બની ચૂકી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 3 ટર્મમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું સંકલ્પ છે. નમો સખી સંગમ મેળો આ દિશામાં એક અગત્યનું પગલું છે. ભાવનગર જિલ્લાની તમામ બહેનો અને સખી મંડળો મળીને જવાહર મેદાનની અંદર 100 કરતા પણ વધારે સ્ટોલ દ્વારા પોતાએ ચીજ વસ્તુઓ જે બનાવી છે એ વેચાણ અર્થે આ 4 દિવસમાં એ સ્ટોલમાં મૂકશે.
મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગની મેચ આજે લખનૌમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે, જેમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે મેચ 7:30 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલ પર દિલ્હી પહેલા અને ગુજરાત ત્રીજા સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય. પ્રધાનમંત્રીએ દાદરાનગર હવેલી, દીવ અને દમણના કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો. ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ જિલ્લા અને શહેરોના પ્રમુખ સાથે બેઠક કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારત ઉડ્ડયન ઇકોસિસ્ટમનું મજબૂત આધારસ્તંભ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે વધારાની 820 બસો સંચાલન કરાશે અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે લખનૌમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.